પૂજ્ય ગુરુદેવસિંહના વચનામૃત એમાં 10 નંબરના બોલ ઉપર આપણે આવ્યા છીએ. ભગવાન આત્મા કેવળ જ્ઞાનની મૂર્તિ છે અને આ દેહ છે તે તો જળ ધૂળ માટી છે. ગુરુદેવસિંહના બે મુખ્ય શબ્દો આમાં જો જોઈએ તો એક કયો ભગવાન આત્મા એક અને બીજો કયો પૈસાથી લઈને શરીરથી લઈને શું છે કેટલા શબ્દ છે. જળ તો હજી કદાચ આપણે વાપરતા હશું, બીજા ક્યાં છે? ધૂળ અને કોણ? પૈસો. અહીંયા પૈસો તો નથી, અહીંયા કોની વાત છે? કોનો તે કોનો તે કોનો દે કોનો દે કોનો મેં જીભ નો ઉપડે એમ છે. આ માત્ર શબ્દોના શબ્દો નથી. ગુરુદેવસિંહના જ્ઞાનમાં એવી કેવી તત્વની સ્પષ્ટતા હશે કે એ આ શરીરને વર્તમાનમાં કેવા રૂપે જોવે છે? માટી ધૂળ રૂપે. ગુરુદેવસિંહ ઘણી વાર એના માટે બીજો કયો શબ્દ હોય? સ્મશાનની રાખ છે. આપણે તો હજી ભવિષ્યની એની પર્યાયને મમતાને વશ જોતાય નથી, વિચારતાય નથી. અને તો નિશ્ચિત છે ને કે ના, બહુ જ આપણા પ્રત્યે જેને રાગ હશે એ આપણા મરણ પછી શરીરને સાચી રાખશે. ઓલા જેમ હોય છે ને મમ્મી, મમ્મી કેમ એની જેમ રાખી મૂકશે ને, બહુ રાગી હોય. આ એક જ્ઞાનીની એક અદ્ભુતતા હોય છે. એ કોઈ પણ ઇન્દ્રિય વિષય પ્રત્યે એમને મમત્વ કેમ નથી? વર્તમાન યોગમાં એ એના વિયોગને જોતા હોય છે. વર્તમાન એના પરિણામમાં એ જોવે છે કે આ શરીરના શબ્દો બીજા શું કહેશો, શરીરના ખડકાયેલા પરમાણુ ભૂતકાળમાં એકવાર માટી ધૂળ રૂપે પરિણમ્યા હતા અને આ જ શરીરના પરમાણુ ભવિષ્યમાં, ભૂતકાળમાં પણ એવા રૂપે હતા અને ભવિષ્યમાં થઈ શકે છે. તો એ અત્યારના એને જળ માટી ધૂળ રૂપે. આપણે મમતાને વશ એ જોઈ રાખીએ છીએ કે શરીર કેવું છે મારું, નિરોગી છે, સુંદર છે, વ્યવસ્થિત છે, કેટલા પ્રકારના રાગોથી દ્રષ્ટિના નજરના ઉપર આખી કિંમત છે બધી. તો બે બાજુ એક પોતાના અસ્તિત્વની મહાનતા માટે કયો શબ્દ છે? ભગવાન આત્મા. અને સંયોગની ભિન્નતા માટે, એની તુચ્છતા, એનાથી અલિપ્તતા, એનાથી ભિન્નતા માટે કયો શબ્દ વાપર્યો છે? માટી ધૂળ છે. બેમાંથી એકેમાં આપણે જતા નથી. તો ભગવાન આત્મા કેવળ જ્ઞાનની મૂર્તિ. આપણે આગળ શબ્દ આવી ગયો મૂર્તિ. આત્મા તો કેવો છે? અમૂર્તિક છે. અહીંયા મૂર્તિ શબ્દ ક્યાંથી આવ્યો? કે મૂર્તિ એટલે સ્વરૂપ. અહીંયા મૂર્તિ એટલે મૂર્તિક સ્પર્શ રસ ગંધ વર્ણ સહિત હોય એની અહીંયા વાત નથી. વર્તમાનમાં હું કેવો છું? કેવળ જ્ઞાન મૂર્તિ સ્વરૂપ છું. કેવળ જ્ઞાનની પર્યાય છે, એક સમયની છે, ક્ષાયિક ભાવરૂપ છે, પણ હું કેવો છું? કેવળ જ્ઞાન સ્વરૂપ છું. ફરક શું છે? કેવળ જ્ઞાનની પર્યાય અને કેવળ જ્ઞાન સ્વરૂપ, બેમાં શું ફરક છે? પર્યાય છે, એક સમય છે, સ્વરૂપ નિત્ય છે, શાશ્વત ત્રિકાળી છે. બીજું, કેવળ જ્ઞાનની પર્યાય સાપેક્ષ છે, જ્ઞાનાવળની કર્મના અભાવની એમાં અપેક્ષા છે. અને હું કેવળ જ્ઞાન સ્વરૂપી કેવો છું? જેમાં કોઈ કર્મના સદભાવ અભાવ ઉદય ક્ષોભસમ કે ક્ષય જેને કોઈની સાપેક્ષતા લાગુ પડતું. એક જીવનમાં એક તો છે સાપેક્ષમય જીવન કેવું હશે? સુખમય કે આનંદ, દુઃખમય? સાપેક્ષમય જીવન દુઃખમય હશે કે આનંદમય હશે? પરાધીનપણે સાપેક્ષપણે હંમેશા દુઃખમય જ હશે, અને નિરપેક્ષપણે સ્વાધીનપણે એ જીવન હંમેશા સુખમય. તો હું કેવું તત્વ છું? કેવળ જ્ઞાનની મૂર્તિ. ભગવાન આત્મા પાવું હશે. અત્યારના હું ભગવાન હોઈ શકું છું? શકવાની પ્રશ્ન નહીં, છું, નિશ્ચિતપણે છું. એના માટે ગુરુદેસી એક એમનો બહુ જ જેને કહે ને ગમતો પેટ પેટ એક્ઝામ્પલ કયો, લિંડી પેપરનો. બહુ સુંદર દ્રષ્ટાંત, ટોટલી એપ્રોપ્રિએટ થાય એવો એક દ્રષ્ટાંત છે. અને ગુરુદેસી જ્યારે જાત્રાએ ગયેલા ત્યારે લિંડી પેપરના વેલા ક્યાં જોયેલા? ચંપાપુરીમાં જોયેલા. અને ત્યારે જેને દ્રષ્ટાંત આપતા હતા એ લિંડી પેપર, અને ગુજરાતીમાં અને હિન્દીમાં છોટી પેપર છે. તો એ લિંડી પેપર છે, વર્તમાનમાં દેખાય છે કેવી રંગે કાળી, અને સ્વાદમાં અલ્પતિકાસ છે. હવે એને ઘસે છે તો શું થાય છે? એમાંથી એક લીલો રંગ પૂરેપૂરો અને તિખાસ પૂરેપૂરી, 64 પૂરી. હવે એ આવી ક્યાંથી? જો ઘસવાથી આવતી હોત તો બીજું કંઈક ઘસે તો આવવું જોઈએ. હોય એમાંથી પ્રાપ્ત થાય છે, કૂવામાં હોય તો અવેડામાં. તો એનો અર્થ થયો કે દરેક પદાર્થ પોતાના સ્વભાવથી પરિપૂર્ણ જ હોય છે. આ સવારના પ્રવચન મેં લીધું હતું ને, એને ક્યારેય ઘસારો પણ નથી લાગતો. સ્વભાવનો અભાવની વાત તો છે જ નહીં, પણ એનો જે સ્વભાવ છે એનો ઘસારો એટલે ઓછો, એમાં ઓછું થાય એવું પણ. અને એક તો સ્વભાવની મહાનતા છે, અને એ સ્વભાવનો આશ્રય લેવો એ જ શું છે, એ જ શું છે, જૈન ધર્મ છે. જૈન ધર્મ શું શીખડાવે છે બીજું? કે જે તું બહિર્મુક્તામાં પર પદાર્થ ઉપર તારા સુખને માટે આધાર લેવા ગયો છો, જે તું વિપરીત સ્વભાવથી વિરુદ્ધ સ્વભાવવાળા એવા વિભાવ ઉપર તું અટક્યો છો, જે અનિત્ય એવી એક સમયની પર્યાયમાં અટક્યો છો, એની સામે એક ત્રિકાળી પરિપૂર્ણ શાશ્વત એક તત્વ ઉપર તું જા, તો તને પ્રારંભમાં સાધકની દશા, એની વૃદ્ધિ અને પૂર્ણતાની દશા પ્રગટ થયા વગર. કારણ કે તત્વ પોતે પૂર્ણ છે. અપૂર્ણ શુદ્ધતા આવે છે શેના કારણે છે? વિષયની, આશ્રયભૂત તત્વની અપૂર્ણતા છે કે આશ્રયની અપૂર્ણતા છે? જ્યારે માર્ગમાં છે, સાધકપણામાં છે, અપૂર્ણતામાં છે, ત્યારે જે કોઈ અપૂર્ણતા પર્યાયમાં છે શેના કારણે? આશ્રયની અધુરાશ છે. બાકી તત્વ તો એ સમય પણ કેવું છે? પરિપૂર્ણ તત્વ છે. અરે વિપરીતતા વખતે આપણી પણ દશામાં, અરે પર્યાયમાં, અક્ષરના અનંતમાં ભાગે નિગોદની દશા હો તો પણ એ વસ્તુ તો કેવું છે? પરિપૂર્ણતાનો વિશ્વાસ જ પરિપૂર્ણ થવાનો ઉપાય છે. જે આપણે વાંચ્યું તો દ્રવ્ય દ્રષ્ટિ તેજ, તો દ્રવ્ય દ્રષ્ટિ એટલે શું? પરિપૂર્ણ તત્વનો વિશ્વાસ. પરિપૂર્ણ તત્વનો વિશ્વાસ જ પરિપૂર્ણ થવાનો ઉપાય છે. તો એ અહીંયા ભગવાન આત્મા. ઘણી વાર ગુરુદેસીનો આજે શબ્દ ગુરુદેસી કે ભગવાન, ત્યારે આમ કેવી રીતે આવ્યા? અંતરંગના ઊંડાણમાંથી જાણે આમ સ્પર્શીને જ આવે છે દરેક પ્રણતિ, પણ આમ એવી રીતે અંદરમાં જોઈને, અંદરના ઊંડાણમાંથી ભગવાન આત્મા. અરે આવી એક પોતાના આ અસ્તિત્વનો એકવાર વિશ્વાસ તો આવે કે હું પામર નથી, હું અપૂર્ણ નથી, હું પરિપૂર્ણ તત્વ ભરેલો છું. વિશ્વાસે પેલા ખબર કહેવાતું, વિશ્વાસે વાણ થરે, એમ અહીંયા વિશ્વાસે પરણતી પ્રગટે છે. પણ એ વિશ્વાસ લાવવો પડશે. પરણતીમાં વિપરીતતા છે, સંયોગો બહારમાં છે એ વખતે હું એક કેવું તત્વ છું? પરિપૂર્ણ. સંયોગો વચ્ચે, વિપરીતતા વચ્ચે હું એક પરિપૂર્ણ તત્વ છું એ વિશ્વાસ લાવવો પડશે. તો ભગવાન આત્મા કેવળ જ્ઞાનની મૂર્તિ છે અને આ દેહ છે તો અને કહીને શબ્દ શું? અને 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 શબ્દ શું છે? પોતાથી એક જુદા અસ્તિત્વની, ત્યારે અને શબ્દ આવશે. હું અને આ, તો એનો શું થયું? પોતાથી એક બીજા અસ્તિત્વને સિદ્ધ કરવા માટે અને શબ્દ હોય છે. તો અહીંયા એક અસ્તિત્વ કેવું સિદ્ધ કરાયું? હું ભગવાન આત્મા કેવળ જ્ઞાનની મૂર્તિ છું અને આ અને આ, એટલે પોતાથી એક જુદું બીજું એક અસ્તિત્વ. અને આ રીતે જ વિચારીએ, બે અસ્તિત્વ તો બેના છે. કોનું અસ્તિત્વ છે? કોનું અસ્તિત્વ છે? મારું, ભગવાન સ્વરૂપે કેવળ જ્ઞાનની મૂર્તિ એવું મારું અસ્તિત્વ છે અને આ બાજુ દેહનું પણ અસ્તિત્વ છે. બે અસ્તિત્વ ન હોત તો ક્યારેય પણ એકત્વનો પ્રશ્ન ન આવે, અને બે અસ્તિત્વ ન હોય તો ભેદજ્ઞાનનો પ્રશ્ન ન આવે. ભેદ કરવા છે તો જુદા કરવા તો કોને છે? એકમાં કે ભિન્ન, બે ભિન્ન હોય એમાં? બે ભિન્નમાં એક પણ લાગ્યું છે તો આપણે ભેદજ્ઞાન. તો સામે અને આ દેહ છે તે તો, તે તો કેવું છે? જળ ધૂળ માટી છે. ક્યારની વાત છે? સ્મશાનમાં રાખ થાય ત્યારની છે. એમ જ હોય ને, દેહ તો અત્યારના કેવું છે? બીજાનું ભલે ને રોગિષ્ટ હોય ને અમારું તો કેવું છે? સુંદર નહીં ગુરુદેવ શું કે? રાજકુમાર જેવું શરીર મારું, રૂપાળું, સુંદર, નિરોગ, ચામડાના રંગ જોઈને ક્યારેય મોહિત થતો નહીં. એ પૂદગલ જળ, એના પરમાણુ ક્યારે બદલીને જશે? જેટલો જેટલો રાગનો વિષય કર્યો છે ને એ પરમાણુ બદલશે, દ્વેષ રાગ દ્વેષમાં પલટી જશે. જેટલો જેટલો કોઈ પણ, આ તો શરીરને અહીંયા વાંચે, કોઈ પણ ઇન્દ્રિય વિષયમાં રાગ અધિક કરીએ ત્યારે વિચારી લેવો છે કે એનો જયારે પલટો થશે એ જ રાગ સેના રૂપે પલટો થઈ જશે? દ્વેષ રૂપે. અરે ભિન્નતાના સંસ્કાર તો લઈ જઈએ કે જે સમયે આ શરીરનો યોગ છે તે સમયે કેવા રૂપે દેખાય છે? મને ધૂળ રૂપે, માટી રૂપે દેખાય. આ એક દ્રષ્ટિનું ચમત્કારિક પણ છે, જ્ઞાનનું ચમત્કારિક પણ છે. સંયોગે રહેલાને ભિન્નતા જાણે છે. તો દેહ છે તે તો, દેહ છે એની કોઈ ના નથી. જેમ હું ભગવાન આત્મા છું એમ દેહ પણ છે, પણ એ કેવા રૂપે છે? એ મારા રૂપે છે કે જળ ધૂળ માટી છે? ચલો, પણ એમાંય ખરેખર થશે ને, માટી માટીમાં ફરક હોય ને. આ કેવી છે દેહની માટી? કેવી છે દેહની માટી? કેવી છે? સાચવા જેવી છે ને, સારી છે ને. એ પણ એક વિચારવા જેવું છે, જેનાથી ભિન્નતા કરવી હોય એમાં ક્યારે ભેદ નહીં કરવાની, નહીતર ક્યાંક ને ક્યાંક અધિકતા થયા વગર રહેશે. ભેદ પાડ્યો એનો અર્થ કે બેને સમાનપણે ન જાણ્યા, નહીં તો ભેદ કરવાની શું કામ જરૂર પડે? કચરો જયારે કાઢીએ છીએ ત્યારે એમાં કેટેગરીઝ કરીએ છીએ ને, એ ગ્રેડનો કચરો છે આ, બી ને એવું. જેને છોડવું છે એમાં પણ ભેદ શું કરવો છે? અને જેને ગ્રહણ કરવું છે એમાં પણ ભેદ શું કરવો છે? ભગવાન આત્માને સર્વાંગે ગ્રહણ કરવો છે અને આ દેહાદીને સર્વાંગે એનાથી ભિન્નતા કરવી છે. ક્યાંય પણ ભેદ કરવા જેવું નથી. ગ્રહણમાં પણ અભેદ છે અને છોડવામાં પણ શરીરે જળ માટી ધૂળ છે. તેને આત્માનો સ્પર્શ જ ક્યાં છે? બરોબર છે આ સ્ટેટમેન્ટ? તેને, તેને એટલે કોને? શરીરને. અને આત્માનો એટલે કોનો? મારો. અને સ્પર્શ એટલે ટચ. અડી તો જઈએ છે ને, અહીં અડીએ છીએ ત્યારે જ ખબર છે ઠંડુ છે, ગરમ છે, લીસું છે, એડા વગર ખબર પડે, શરીરને અઈડા વગર તાવ આવે છે ત્યારે કેવી રીતે ખબર પડે છે? કેવી રીતે? થર્મોમીટર તો પછી લેશું, પેલા તો હાથ અડાડ્યું ગરમ લાગ્યું ત્યારે ખબર પડે ને. પ્રેક્ટિકલ આપણે થિયરી અહીંયા નથી, પ્રેક્ટિકલ શું કે છે? સ્પર્શ કરીએ છીએ ને, અરે એક પૂતગલ ને બીજા પૂતગલની પર્યાય વચ્ચે પણ અન્યોનો અભાવ છે. તો જળ અને ચેતન વચ્ચે તો તફાવત હોય જ. જગત સ્પર્શું કોને કહે છે અને જૈન દર્શન કોને, બેમાં આત્રો છે. જગત એક ક્ષેત્રાગા સંબંધને સ્પર્શ કહે છે અને જૈન દર્શન કહે છે જો એનો સ્પર્શ કરે તો તે રૂપ થયા વગર રહે નહીં. બે ફરક છે. આપણે શું કરીએ છીએ? આ સ્પર્શ થયો, સ્પર્શ થયો છે કે બેની શું થયું છે? નિકટતા. એક ક્ષેત્રાગા સંબંધની શું થઈ છે? નિકટતા છે, એકતા નથી. નિકટતા છે તો સંયોગ સંબંધ છે. હા, એકતા હોત તો એનો સ્પર્શ કહેવાય. કોઈ કે અમે અહીંયા કરી ત્યારે તો અમને જ્ઞાન થયું ને. અરે ભાઈ, જ્ઞાન થયું છે તો એકાકાર થઈને રહ્યું છે કે બિનરૂપે થઈને થયું છે? એકાકાર થઈને જો જ્ઞાન થતું હોત તો આ જળ છે તો જ્ઞાન પણ સ્વયં કેવું થઈ જવું જોઈએ? જળ થઈ જવું જોઈએ. જ્ઞાન કરવામાં ક્યારે એકાકાર તન્મયપણાની તદ્રુપપણાની જરૂર નથી. કરતા થવા માટે નિયમ છે કે એમાં તારે શું થવું પડશે, જેને શાસ્ત્રની ભાષામાં શું કહેવાય? વ્યાપક. વ્યાપક એટલે એમાં પ્રસરવું પડશે, એમાં એકાકાર તન્મય થવું જ પડશે. કોઈ કે આવી બધી વાતો આમ થોડીક થિયરી આમ લાગે, પણ આખું દુનિયા બધી એવું, દુનિયા આખી ખોટી હશે? તમે થોડા ઘણા આમ બધું બોલતા શીખી ગયા એ સાચા હશે? વાત તો સાચી ને, વધારે માને એ સાચા હોય ને? ન હોય. જીવનમાં ફરીથી સતને કોઈની સાપેક્ષતા નથી. કોઈ સ્વીકારે તો જ સત છે. કોઈ સાકરને ગળી સ્વીકારે તો જ સાકર ગળી છે. દરેકનું એનો સ્વભાવ એ નિરપેક્ષ છે, કોઈને સ્વીકારવાની એ જરૂર નથી. આ એક જૈન દર્શનના એક સિદ્ધાંત કે અડવું, જેને બીજી ભાષામાં ખાવું જેમ કહીએ ને, ખાવાનું. તો આપણે જમવા બેસીએ ત્યારે જુદા જુદા રસમાં શું લઈએ છે? આસ્વાદ, સ્વાદ, સ્વાદ લઈએ છે ને, સ્વાદ લઈએ છે કે સ્વાદનું જ્ઞાન કરીએ છીએ? જો હું એને સ્વાદ લઉં તો હું પોતે શું થઈ જાઉં? ખાટો, ગેડો, તીખો હું થઈ જાય. હા, એટલું છે કે જીભ છે એ રસેન્દ્રી છે, રસેન્દ્રીના નિમિત્તે રસનું મને જ્ઞાન છે, પણ રસનું આસ્વાદન નથી. રસેન્દ્રીના નિમિત્તે, કારણ કે મારું જ્ઞાન એવું કોઈ અતિન્દ્રિય નથી પ્રગટ થયું. અત્યારના કેવું આપણી પાસે છે? ઇન્દ્રિય જ્ઞાન. તો એ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા મને શું થાય છે? રસનું વેદન કે રસનું જ્ઞાન થાય છે. રસનું જ્ઞાન અને માનીએ છે રસનું વેદન. વિચારણા કરીને તો કંઈક ભેદ પાડવો જ પડશે, નહીતર હું પોતે ગળ્યો ખાટો જળ બની જાઉં. અને એનું સુંદર એક દ્રષ્ટાંત બીજું ગુરુદેવે શું આપતા, ઘણા ગુરુદેવ દ્રષ્ટાંત છે બધા. એક કૂતરો છે, સૂકું હાડકું ચાવે છે અને એની અણી પોતાની દાઢમાં વાગે છે, લોહી નીકળે છે. કોનું લોહી ચાખે છે? હાડકામાં રહેલા લોહીને. પોતામાં ક્યાં હાડકા ચાવે છે એમાંથી? અરે ભાઈ, એમાં હોત તો એને સુખું કેમ કહેવાય? ચાખે છે પોતાનું લોહી અને કલ્પના કરે છે હાડકાને. એવી જ એક ટકો પણ ઓછો નહીં આપણી કલ્પનાઓ છે. જેને કૃપાળુ દે બહુ સિમ્પલ ભાષામાં છે, જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડિયા. અને સ્વભાવ છૂટે તો નામ સ્વભાવ કેમ કહેવાય? બે પણ મેં છે. જેમ અહીંયા બેની વાત આવી, કોની બેની વાત આવી? ભગવાન આત્મા કેવળ જ્ઞાનની મૂર્તિ, ઈ કોણ આવ્યું? ચેતન. અને સામે જળ કોણ? આ દેહ છે જળ માટી દૂર. ચેતન જળ ભાવે જળ
પરિણામ હોય, એનામાં પણ સામર્થ્ય, એ પણ એનું પરિણામ કહે. અને ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં, જડ ચેતન રૂપે ન થાય અને ચેતન, અને તો પછી એને સ્પર્શે છે ચાખે છે એ પ્રશ્ન જ ક્યાં. જ્ઞાનની સૂક્ષ્મતામાં તત્વની, બે તત્વની ભિન્નતાનો ખ્યાલ આવશે અને જ્ઞાનની તીક્ષ્ણતામાં બેના ભેદના થવાનો છે. જ્ઞાનની હજી સૂક્ષ્મતા જ નથી તો બે ભિન્ન પદાર્થો ભિન્નપણે ક્યારે ભાસશે? જેમ અબરખના પડ હોય છે એ કેવા હોય છે? એ તો ખ્યાલ જોયા હશે ને, બહુ એકદમ પાતળો, ઝીણી નજરથી જોઈએ તો એમાં શું દેખાય? જુદાપણ. એમ જ્ઞાનની સૂક્ષ્મતાએ સ્વભાવ વિભાવની, જડ ચેતનની ભિન્નતા દેખાશે અને જ્ઞાનની તીક્ષ્ણતાએ બેનું શું થશે? ભિન્નતાનો પુરુષાર્થ થશે. તો પેલું આટલું તો કરીએ, બે દ્રવ્યની ભિન્નતાનો કે એ જળમાં તેને આત્માનો, તેને એટલે ફરીથી કોને કોને? દેહનો આત્માનો સ્પર્શ નથી, અડત્ય છે. અત્યારના અમે કરીને કયો તો દેખાડી દઈએ, અમે ફરીથી આ લોકો આટલું બધું કહેતા ખોટું કહેતા હશે, આટલું બધું કહે છે ને પ્રૂવ કરીને, સેન્સીસ અહીંયા છે કે નહીં, અહીંયા બધા સેન્સના બધા ત્યાં આવે કે નહીં બધું. જૈન દર્શનની ભિન્નતાથી શરૂઆત છે અને ત્યાં સંયોગમાં એકત્વની ભિન્નતા છે. છે કેવા છે બધા? એ જે કાંઈ એક્સપેરિમેન્ટ કરીશ એના ઉપર કરે છે. જૈન દર્શન એને શું કહે? સ્કંધ છે. અને સ્કંધમાં શું હોય છે? એકબીજા પરમાણુ સાથેનો સંબંધ છે. અહીંયા તો જૈન દર્શન હરેક પદાર્થની ભિન્નતાથી શરૂ થાય, તો અહીંયા તો દેહની તેને આત્માનો સ્પર્શ જ ક્યાં છે? આમ કહેવાનો શું હેતુ છે ગુરુદેવસિંહ? પેલા તો દેહ થયા અને શરીરને આત્માનો સ્પર્શ, એમ કહીને શું સિદ્ધ, શું પ્રૂવ કરવું છે? તું એને અડતો જ નથી તો તેમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના શું કામ કરે છે? આ જે કોઈ માણસને આપણે કોઈ દી ઓળખતા જ ન હોય, ગુજરાતીમાં કહે ને, અમારે તો એને કઈ લેવા, અમારે આંખની પણ ઓળખાણ નથી, એના વિશે પૂછે કે અહીં ભાઈ કેવા છે તો શું જવાબ આપશો? અરે ભાઈ, અમે ઓળખતા જ નથી, કોઈ દી મેળ્યો જ નથી, હું શું આપું? એમ આ શરીર ઇષ્ટદાયક છે કે અનિષ્ટદાયક છે, સુખરૂપ છે કે દુઃખરૂપ છે? જેનું મને સ્પર્શ નથી, જેનું મને વેદન નથી, એ મારા માટે ઇષ્ટ પણ કેમ હોય અને અનિષ્ટ પણ કેમ? અને ઇષ્ટ નથી તો રાગ શેનો થાય, અને અનિષ્ટ નથી તો દ્વેષ શેનો થાય? જીવ કરવા ધારે તો એક ભાવથી પણ ભેદજ્ઞાન કરી શકે છે. ઇષ્ટોપદેશમાં તો એટલા માટે આચાર્ય દેવ કહે છે, તું વાત બહુ શું પૂછે છે? શરીરને આત્મા જુદા છે એ મૂળ વાત છે, બાકી બધો વિસ્તાર છે. જેને ઉપડવું છે ત્યારથી, જેમ અત્યારે આવ્યું ને, રાગ ને જ્ઞાન જુદા છે, એમાં થઈ શકે છે? એ રાગ સાથે પછી બધા જ ભાવો આવી જાય છે. રાગના વિષયો અને ભેદભાવ બધું પણ એક ધારા ઉપડવી જોઈએ. શબ્દોથી તો આપણે ક્યાં સુધી જુદા પાડી દીધા? ક્યાં સુધી પાડી દીધા? ગુણ ભેદ ને જુદા હતા. બોલવામાં તો સુરાજ છીએ ને આપણે, ક્યાં ન્યા, પણ એક ધારા ઉપડવી જોઈએ કે શરીર અને હું પાછો આત્મા પણ નહીં, તો આત્મા શું થાય? એવું પણ ઘણી વાર કરીએ છીએ ને, કોણ જુદા છે? આપણને થડમાં રાખે ને, આત્મા ને શરીર બે કેવા છે? અને મારે ને તો કઈ ને ક્યારે પણ. એટલા માટે એક વિચારવું, ભેદજ્ઞાન કરીએ તો એમાં એક પાર્ટી પોતાને રાખવી. એમ નથી કોઈ બીજાની બે ની વાત, એક કોક આત્મા છે ને એક કોક શરીર છે, એમ નથી. હું પોતે આ શરીરથી જુદો, ખબર નહીં, કરવું છે પોતાને, અને વાત બીજાની જ કરવી છે. ધર્મ કોને કરવો છે? શરીરને કરવો છે. કે શરીરને કષ્ટ દે, ઘણા કે શરીરને બહુ કષ્ટ આપીએ તો શું થાય? પાપ થાય કે ધર્મ થાય? પુણ્ય થાય. શરીરને કષ્ટ દેવાથી, શરીરને કષ્ટ દેવાથી શું થાય? ફરીથી શું થાય? કઈક તો થાય કે નહીં? અરે જડ છે એને કષ્ટ શું ને દુઃખ ને સુખ શું છે? હજી તો ક્યાં માની લીધું છે શરીરને? હજી જડ પદાર્થ છે એ તો જ્ઞાન જ જેને નથી, એને વેદન જ નથી તો એને કષ્ટ શું છે? કેટલી મિથ્યા કલ્પનાઓમાં આપણે અટકી રહ્યા છીએ આપણે. તો અહીંયા ફરીથી આત્મા અને દેહ ને હું અને દેહ એક પોતાથી આખી ઉપાડ થવો જોઈએ. મેં એકત્વ કર્યું છે તો મારે ભિન્નતાનો પુરુષાર્થ કરવાનો છે. અને એના માટે કહે છે કે એ શરીરને તું અડ્યો છો ક્યાં? તું એને સ્પર્શ જ તે ક્યાં કર્યો છે કે જેમાંથી એમાં કાંઈ ઇષ્ટપણું અને કાંઈક અનિષ્ટપણું તું માને છે? શરીરનું કયું પરિણામ આત્માને હિતદાયક છે, રોગી કે નિરોગી? પણ નહીં, નિરોગી હોય તો અહીંયા બેસાય. હમણાં માથું દુખતું હોય તો ક્યાં બેઠા હોત? ક્યાં ક્યાં ખાટલે પેડા હોત ને? ક્યાં પેડા હોત? પેલું સુખ તે સાચી વાત છે, જાતે જ નૈરા છે. પણ જાતે એટલે શરીર નહીં, પોતાનો આત્મા. પેલું સુખ તે જાતે નૈરા તો છે, પણ જાતે નૈરા એટલે કોણ? મારી કઈ જાત છે? ચેતનની જાત છે. અને મારો ચૈતન્ય વિતરાગતા રૂપે પણમે એ મારા માટે સુંદર છે. પણ ક્યાંય પણ પોતે એ જો એવું જ હોત તો એનો અર્થ છે કે નરક પર્યાયમાં કેટલા રોગ હોય છે? જન્મથી તો 16, બીજાની તો કલ્પના જ નથી કે મોટા જેને ગુજરાતીમાં શું કહીએ, રાજરોગ જેવા કહેવાય, એવા જન્મથી. અને ત્યાં શું પણ કરી શકે છે? સમ્યક દર્શન ભેદ જ્ઞાન કરી શકે છે. અને દેવ પર્યાયમાં પુણ્યનો યોગ એવા છે કે ક્યાંય પણ જિંદગીભર સુધી શું ન હોય, શું ન હોય, શું ન હોય, હજી કાંઈ રોગની દૂરની વાત નથી. શરીરમાં કરચલી પણ ના આવે, સાગરોપમનું આયુષ હોય તો પણ કાંઈ શરીર કેવું હોય છે, અને છતાં શું નથી થતું, શું નથી થતું? સમ્યક દર્શન જેને કરવું છે ને થાય છે જેને, તો શું કર્યું શરીરની અવસ્થાએ? શું કર્યું મને, મદદ કે નુકસાન શું છે? જળમાં કાંઈ જળથી તને થવાનું નથી. અને એટલા માટે બે દ્રવ્ય વચ્ચેની કયો અભાવ કીધો છે? અત્યંત એટલે શું? અત્યંત એટલે પૂરેપૂરો. અને પૂરેપૂરો એટલે શું? જે અસ્તિત્વ ચાર પ્રકારે છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. તો દ્રવ્યની ભિન્નતા, ક્ષેત્રની ભિન્નતા, કાળની ભિન્નતા અને ભાવની ભિન્નતા છે. જેનો જેમાં અભાવ એ એને શું કરી શકે? અને જો કરે તો અભાવ ક્યાં રહ્યો? તો એ અહીંયા કે એ આત્માનો સ્પર્શ જ ક્યાં છે? તો તું સુકામ પણ શરીરની અવસ્થાથી હીન થઈ જાય છો. ક્યાંક શરીરમાં નબળાઈ આવે, રોગ આવે તો શું થઈ જાય છે? આપણે ઢીલા ખેતખીન થઈ જાય છે. અરે રોગ આવ્યો, હવે મારાથી કાંઈ થશે નહીં. અને વિચારવા જેવું છે, એને જ પૂછી જવું, શરીરમાં બીમાર પડ્યા તો કાંઈ ન થાય ને? બીમાર પડ્યા વીકનેસ આવે, બધું થઈ શકે, ભૂખે લાગે છે ને ખાવાનું, વાતચીત ને બધું થાય, ખાલી ન થાય શું ન થાય? સ્વાધ્યાય ન થાય, બાકી બધું જ ખાતો હોય. બધા સાથે વાત પણ કરે, ખાય પણ કરે, બીજું બધું છાપા ટીવી બધું કેટલા શું નથી કર. આ જીવનું શું છે? મોટી માયાચારી પોતા સાથેની છે, આત્માને છેતરે છે, ઠગે છે આત્માને. બીજી બધી જ પ્રવૃત્તિ થાય કે નથી, આપણે બીજાની ને આપણા ઉપર. આપણે તો આવે છે તો નહીં, બીમાર પડે તો છાપા બંધ થઈ જાય, ટીવી બંધ થઈ જાય, વાતચીત નહીં, બધું જ ચાલુ રહે તો શું બંધ થઈ જાય? શું બંધ થાય? કેમ નતા મંદિર આવ્યા? માથું દુખતું. સારી વાત છે, માથું દુખતું તો ક્યાંય બીજું કઈ નહોતું કર્યું, ખાલી એક કાપ કોના ઉપર આવે છે? આપણી વૃત્તિ આપણી ભાવિ ગતિની ચાળી ખાઈ જશે. આપણી વૃત્તિ આપણી ભાવિ પર્યાયની એ ચાળી ખાઈ જશે. જીવનમાં કમસે કમ આવો યોગ મળ્યો છે એની અધિકતા, અરે મને કદાચ આયુષ પૂરું થતું હોય તો સ્વીકાર્ય છે, મને મારો આત્મા જોવે છે. આયુષ એનાથી તો એક્સ્ટ્રીમ નથી ને કોઈ બીજું. મને મારું આયુષ પૂરું થતું હોય મને સ્વીકાર્ય છે. અરે નરક જેવો પ્રતિકૂળ સંયોગ મને સ્વીકાર્ય છે, મને મારો આત્મા જોવે. એવી અંતરંગની કોઈ લગની તમન્ના ધગસ જો કઈ નથી તો એમને એમ કાળ ચાલ્યો જવાનો છે. તો અહીંયા શબ્દો આપણને સરળ લાગતા હોય પણ એનાથી આખું અને મુખ્યપણે આખું 24 કલાકનું આપણું જીવન નો સેન્ટર પોઈન્ટ કોણ છે? શરીર છે. એને અનુલક્ષીને જ છે કે ટાઈમ થાય તો એને શું છે ખાવાનું, ટાઈમ થાય તો એને આ કરવાનું, એને આખું પોઈન્ટ એના ઉપર છે. અને એના માટે કે તને એનો સ્પર્શ જ નથી થતો તો એમાંથી મને સારું ખરાબ સુખ દુઃખ ક્યાં? 24 કલાકનું ટાઈમ ટેબલ એને જ અનુલક્ષીશ ને. કોઈ કે હું તમને 12, 12:30 આજ ભાઈ ના, મારે તો ત્યારે શું કહેવાય લંચ ટાઈમ હોય ને, અને બધા આપણા એના માટે સેટ રાખ્યા છે, એમાં કાંઈ અહીંયા કે છે જ નહીં. ચલો આગળ. કેમ કે હવે ત્રીજી ગાથાનો ગુરુદેશ આપે છે, સર્વ પદાર્થો પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને ચુંબે છે, સ્પર્શે છે. જો કીધું હા, આત્મા ચુંબે સ્પર્શે છે, પણ કોને કોને? પોતાના અસ્તિત્વમાં હોય એને કે પોતાના અસ્તિત્વમાં ન હોય એને? ઓલામાં પેલા શું નામ ના પાડી, તેને આત્માનો સ્પર્શ જ ક્યાં છે? તો તેને એટલે કોને? શરીરને. એને કેમ સ્પર્શ નથી? કે મારા અસ્તિત્વમાં છે જ નહીં. કેમ ખબર પડે આત્માના અસ્તિત્વમાં શરીર નથી? અત્યારના તો કાંઈ જુદા દેખાતા નથી, જળબળ એવું કઈ, ખાલી તમે બધું શીખી લીધું બધું. એના માટે ગુરદેશી સરસ, જુદા હતા ત્યારે તો જુદા થયા, એક હોય તે જુદા પડે નહીં અને જુદા હોય ત્યારે એક થાય. મરણ સમયે શું થાય છે? શરીર ક્યાં રહે છે અને આત્મા ક્યાં જાય? જો બે એક જ હોત, એક રૂપ જ હોત તો શું થાત? કાં તો બે રહેવું જોઈએ, કાં તો બે જવું જોઈએ. પણ બે શું છે? જુદા છે એ ક્યારે એક ન થાય અને એક હોય ત્યારે જુદા ન. સિદ્ધ ભગવાન અશરીરી છે શું સૂચવે છે? એ શરીરે આત્માનું અસ્તિત્વ, અને એટલા માટે જ સર્વ જીવ છે સિદ્ધ સંત. એની વાત અરિયનપણામાં તો હજી શરીર છે, હજી અસિદ્ધત્વ ભાવ છે, 4 અઘાતી કર્મનો. ખરેખર આત્માનું જો સ્વરૂપ જોઈએ તો આત્મા કેવો કીધો છે? સિદ્ધ સમાન સદા પદ. જોઈ લેવું, જેવા સિદ્ધ એવો હું, અને જેવો હું સ્વભાવે છું એવા સિદ્ધ. જેટલું એને છે એટલું મારે પ્રગટ કરવા યોગ્ય છે, અને જેટલું એમને છૂટી ગયું છે એટલું મારે છોડવા યોગ્ય છે. છૂટવાનો ક્રમ થશે પણ છોડવા યોગ્ય છે એવો અભિપ્રાય પેલો કરવો પડશે. છૂટવાનો ક્રમ પડશે, એક સાથે બધું છૂટવાનું, પણ અભિપ્રાય પેલો શું થવો જોઈએ? કે સિદ્ધ ભગવાન, ફરીથી એક સિદ્ધ ભગવાનને પૂર્ણપણે આપણે સ્વીકારીએ છીએ કે નહીં, તો એનો અર્થ શું થયો? કે એમણે જેટલું છૂટી ગયું એ મારે છોડવા જેવું જ છે. મારું સાધ્ય મારે ત્યાં સુધી પહોંચવું છે ને, એ શું કહેવાય? મારું ગોલ, ટાર્ગેટ મારું એ કે મારે ત્યાં સુધી પહોંચવું છે. તો એનો અર્થ કે એમને જે જે છૂટ્યું છે એ શું છે? બધું છોડવા જેવું છે. છૂટવાનો ભલે ક્રમ, અને એટલા માટે તો જૈન દર્શનમાં ગુણસ્થાનો કીધા છે. ગુણસ્થાનો શેના માટે છે? કે ક્રમે કરીને થતું હોય છે. તો એ અહીંયા કે એ શરીર છે એને તો તારા તો થી બહિર્મા છે. ઓલા કેવા છે? અંતર્મગ્ન છે ને. અંતર્મગ્ન એટલે અંતરમાં રહેલા. શરીર કેવું છે? બહિરપણામાં રહેલું છે, એને સ્પર્શ નથી. પણ અને આ એકલા જીવ માટે નથી, દરેક માટે. સર્વ પદાર્થો પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલા, પોતાના અસ્તિત્વમાં રહેલા, પોતાના અનંત ધર્મોના ચક્રને, પોતાના દ્રવ્યમાં અને પોતાના અનંત ધર્મ. અનંત ધર્મ એટલે શું લેશો? સમયસારની બીજો કલશ છે, અને એમાં શેની વાત આવી છે? અનંત ધર્મની શબ્દ છે ને, અને એ અનંત ધર્મમાં જયચંદજીએ ભાવાર્થમાં શું લીધું છે? અનંત ધર્મ ક્યાં ક્યાં છે? એમાં સરસ એમણે ક્વેશ્ચન લીધો છે, બીજો કળશ સમયસારનો એનો ભાવાર્થનો બીજો પેરેગ્રાફ, એમાં કે વસ્તુમાં અનંત ધર્મ કયા છે તો ક્યાં ક્યાં છે, વાંચી લેવું છે. સમયસારમાં ચોથું પાનું છે, એમાં બીજો કળશ અને બીજો જ એનો પેરેગ્રાફ ભાવાર્થનો. કોઈ પ્રશ્ન કરે કે આત્માને અનંત ધર્મ વાળો કહે, બીજો કળશ થઈ છે ને અનંત ધર્મ તત્વ પશ્યંતિ, તો એમાં પ્રત્યેગાત્મા, તેમાં આત્માને અનંત ધર્મ વાળો કહ્યો છે તો તેમાં અનંત ધર્મો ક્યાં ક્યાં છે, તો એનો ઉત્તરમાં શું શું લીધું છે, ચલો આપણે વાંચીએ આગળ. ઉત્તર, વસ્તુમાં વસ્તુપણું, સત્યપણું, વસ્તપણું, પ્રમેયપણું, પ્રદેશપણું, આ શું આવ્યું, સામાન્ય ગુણ. સત્પણું એટલે અસ્તિત્વ ગુણ, વસ્તુપણું એટલે વસ્તુત્વ ગુણ, પ્રદેશ પ્રમેયપણું પ્રમેયત્વ ગુણ અને પ્રદેશ, આ બધા શું આવ્યા, ચાર સામાન્ય. હવે બીજા ચાર, ચેતનપણું અચેતનપણું મૂર્તિકપણું અમૂર્તિક, એ કોણ આવ્યા, વિશેષ ગુણ. વિશેષ ગુણ છે ને ચેતન અચેતન અને મૂર્તિક અને અમૂર્તિક. પેલા ચાર ક્યાં લીધા, સામાન્ય ગુણ, હવે ચાર ક્યાં લીધા, એનો જ ઇત્યાદિ ધર્મ તો ગુણ છે. જો વસ્તુ આત્મા અહીંયા છે, છે દ્રવ્ય, એમાં શું રહેલા છે, અનંત ધર્મો, અનંત ધર્મો. એમાં કેટલાક ધર્મો કેવા રૂપે છે, ગુણ રૂપે, અને એ ગુણ કેવા હોય, સામાન્ય પણ હોય અને વિશેષ પણ છે ગુણ રૂપે. હવે એનું અને તે ગુણોનું ત્રણેય કાળે સમય સમયવર્તી પ્રણમન થવું તે પર્યાય છે જે અનંત છે. આવી ગઈ હવે કોની વાત આવે, પર્યાય. પેલી કોની વાત આવી, ગુણની, સામાન્ય અને વિશેષ. હવે કોની વાત આવી, શેમાં આ વાત ચાલે છે, દરેક પદાર્થમાં અનંત ધર્મો છે, તે ધર્મ કેવા છે, ગુણરૂપ પણ છે અને હવે કોની વાત આવે, પર્યાય રૂપ પણ છે. એક ધર્મ એક કોમન છે, એના સબ ડિવિઝન છે, એ ધર્મ છે એ કોઈ કેવા રૂપે હોય છે, ગુણ રૂપે, હવે કેવા રૂપે છે, અને પર્યાયની પણ સરસ વાત. અને તે ગુણોનું જો આ થોડોક અભ્યાસ કરશો તો બહુ જ છે. આપણે ઘણી વાર પર્યાયની વ્યાખ્યા શું લે છે, ગુણોના વિશેષ કાર્ય, એવું બધું કે વિશેષ એટલે શું હોય, વિશેષ તો અમે કઈ સ્પેશિયલ ઓકેઝન હોય એનું નામ કહે. ગુણોના વિશેષ પરિણમનને પર્યાય કહીએ છીએ. પરિણમન કહો, કાર્ય કહો, અવસ્થા, વિશેષ એટલે શું, વિશેષ એટલે નવી નવી. ગુરુદેવજી એના માટે એક સરસ શબ્દ કયો લેતા, તેવી ને તેવી હશે પણ તેની તે નહીં હોય. હર સમયે શું થાય છે, વિશેષ, વિશેષ એટલે નવી નવી, હર સમયે નવી, કોઈ પણ ગુણ ને ભલે આપણને શું દેખાતું હોય, એવું ને એવું. આ એક વર્ષથી આવું એવી ને એવી દિવાલ છે ને, એક વર્ષ તો આમાં ક્યાંક કઈ નથી, ક્રેક ને કઈ નથી, એવી ને એવી છે ને, એવી ને એવી નથી. એમાં શું થયા કરે છે, પાંચ વર્ષે કલર ફેડ થશે સડનલી નહીં થાય, એનામાં શું છે, એ ચાલુ જ છે એને. તો અહીંયા તે ગુણોનું ત્રણેય કાળે સમય સમયવર્તી પ્રણમન, આના પર બીજો સિદ્ધાંત કયો આવે. આવું બધું પાઠશાળામાં હોય ને, અહીંયા ન હોય ને, ખરેખર એક પાઠશાળામાંથી ઘણું જ શીખવાનું મળે છે. પણ આપણે શું છે, ગોખી માર્યો હોય બધું. એનો અર્થ થયો કે ગુણ હશે તો એવી પર્યાય થશે, ગુણ નથી તો એવું પ્રણમન ક્યાંથી થશે, છે ને. એટલા માટે શબ્દ છે તે ગુણોનું. પૂતગલની અંદર સ્પર્શ રસ ગંધ વર્ણ છે તો ઠંડી ગરમ હલકી ભારે રંગની રસની પર્યાય થશે. અને એક રીતે એ છે, સુખની પર્યાય જોવે છે તો શું ગોતવું પડશે, સુખ નામનો ગુણ. કારણ કે એ ગુણ વગર એ પર્યાય છે. અને ગુણ ક્યાં હશે, ગુણ ક્યાં હશે, દ્રવ્યમાં. કારણ કે ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. જો કેટલી સિમ્પલ છે, દ્રવ્ય ગુણ પર્યાય સિમ્પલ તત્વજ્ઞાન જૈન દર્શનનું મૂળ જે છે, સુખની પર્યાય તો દરેકને કોમન છે. મારે શું જોવે છે? જોવે છે, પ્રગટ કરવું છે તો પ્રગટ કરવી શું હોય? પર્યાય. અને પર્યાય જોવે છે તો શું જોશે? એના માટે એવો ગુણ જોશે. અને ગુણ ક્યાં હોય છે? હંમેશા. તો કેટલી જાતના દ્રવ્યો છે? બહુ સિમ્પલ થઈ ગયું, વધારે ગોતવા જવું નથી પડવું. એમાં છ માંથી અત્યાર સુધી કેટલાને જોયા છે? કેટલામાં તપાસ કરી છે? પાંચમાં તો બહુ જ કરી નાખી. એમાં પૂતગલ મુખ્ય છે ઓલા, હવે એક બાકી રહ્યો છે. બસ કલે તપાસ, કામ પૂરું થઈ જશે, લાંબુ નથી. એક ન પરખ્યો આત્મા ત્યાં રહ્યો દિગમૂળ, પરખ્યા માણેક મોતિયા, પરખ્યા હેમ કપૂર. એક ન પરખ્યો આત્મા ત્યાં. બસ અનંત કાળથી પરદ્રવ્યો તરફ તો સુખની કલ્પના ઘણી કરી છે, અંતે તો મળ્યું નથી. એક તત્વ બાકી રહ્યું છે એની અહીંયા વાત છે. બસ એટલું જ ખરેખર તો એ રીતે છે. તને સુખ જોવે છે તો સુખ નામનો ગુણ ગોતજે, અને એના માટે દ્રવ્ય ગોતજે. તો એ અહીંયા ફરીથી, તો પહેલા તો ચાર સામાન્ય ગુણ, પછી ચાર વિશેષ ગુણ, હવે તે ગુણોનું પાછું ક્યારે છે? ત્રણેય કાળે. અને કેવી રીતે? સમય સમયવર્તી. એટલે શું? એવું નથી બે ચાર સાથે એક સાથે પર્યાય થઈ જાય, બે ચાર કેવા છે ખાલી જાય, એવું નથી. સમય સમયવર્તી છે. અને એનો અર્થ શું છે? એક અપેક્ષા એ એક ગુણની કેટલી પર્યાય હોય? ત્રણેય કાળના સમય જેટલી. બે અનંત છે આ તે કમ્પેરિઝન માટે. અને તો જ કેવી છે? સમય સમયવર્તી પ્રણમન થવું તે પર્યાય છે. અને તે આ રીતે કોણ આવી ગયું? ફરીથી કોની વાત ચાલે છે? ધર્મ. પદાર્થ છે એની અંદર કેવા છે? અનંત ધર્મો. અને અનંત ધર્મમાં કોણ બે આવી ગયા? ગુણ અને પર્યાય. વસ્તુ છે એમાં અનંત ધર્મો છે, એમાં ગુણ અને પર્યાય. હવે ત્રીજું, વળી. વળી એટલે શું હશે? આમ વળવું ને, બેન્ડ ને, એવું નહીં. તો વળી એટલે શું હોય? વળી પ્લસ પ્લસ. હજી વાત અધૂરી છે. હજી વળી. વળી વસ્તુમાં, હવે જો ફરીથી નામ વાંચીએ આપણે, ઘણા આઠ આવશે. એકપણું, અનેકપણું, નિત્યપણું, અનિત્યપણું, ભેદપણું, અભેદપણું, શુદ્ધપણું, અશુદ્ધ. આવી ગયા આઠ? ચાર એના બબ્બેના જોઈન્ટમાં. આ શું આવ્યું? આ શું આવ્યું? આદિ અનેક ધર્મ છે. આ કયો ધર્મ? કયો ધર્મ? જૈન ધર્મ કે બીજો ધર્મ? નહી તો આ કોણ? ધર્મ એટલે કોણ? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક શું છે? આ બધું આ યોગ્યતાઓ. જો ગુણની પર્યાય લીધી, આની પર્યાય ન હોય. બે ફરક શું છે? ગુણ અને ધર્મમાં શું ફરક છે? ધર્મ એ ધારી રાખેલો એક ભાવ છે, એની કોઈ પર્યાય ન હોય. અનિત્ય એ શું છે? ધર્મ છે, પણ એની કોઈ પર્યાય ન હોય. નિત્ય પણ શું છે? ધર્મ છે, એની કોઈ પર્યાય. અસ્તિત્વ ગુણ છે એ જુદી વાત છે. આવ્યું ને સત્પણું, એ જુદું છે. અને અહીંયા અનિત્ય નિત્ય એ શું છે? સામ સામે એ ધર્મો છે. તો આ રીતે ફરીથી, પદાર્થ છે એની અંદર શું છે? દ્રવ ગુણ છે. ગુણની સમય સમયવર્તી પર્યાય છે, અને બીજા ધારી રાખેલા ભાવ એનું નામ ધર્મ. અને એ બધાનો એક રૂપ ભાવ તેનું નામ શું કહેવાય? એક દ્રવ્ય, એક પદાર્થ, એક વસ્તુ. જો આવી આવી એક મૂળ વસ્તુ સ્વરૂપ સુધીની વ્યવસ્થા, વસ્તુ વ્યવસ્થા કેવી છે એ સર્વજ્ઞ સિવાય ક્યાંય હોઈ શકે? શબ્દો તો બધા જ વાપરતા હોઈ શકે છે, પણ એક પદાર્થ. અહીં આપણે આત્મા ઉપર લઈએ, જીવ આત્મા, પણ એ શું છે? એક પદાર્થ છે. અને પદાર્થ છે તો એનો કોઈ ને કોઈ સ્વભાવ એટલે ગુણ હોય છે, અને ગુણ છે તો તેનું પરિણમન હોય હોય ને હોય જ. ગુણ હોય અને પરિણમન ન હોય એવું ક્યારેય ન બને. પૂતગલમાં ક્યારેય કલર ન હોય ને એવું બને? ફરીથી ફરીથી, કલર ન હોય એવું બને? ક્યારેક તો બને ને. પાણીને કલર ન હોય ને? પાણીને કલર ન હોય ને? ક્યાં છે? અને એ તો જેવો નાખો એવો થાય, બાકી પાણીને કલર ન હોય ને? અરે એનું નામ એ વોટર કલર છે. કલર છે નથી એમ નથી. આપણે આપણી કલ્પનાથી માનીએ. ઘણી વાર આપણે કોઈક શર્ટ કે એવું લેવા ગયા હોય અને ઓલા દેખાડ્યો અને એ કલર જે દેખાડ્યો હોય એ આપણને ના ગમતો હોય તો આપણે શું કહીએ, આ કઈ કલર છે ભાઈ, કલર તો છે એમ કે પણ મને ગમતો નથી એમ કે, કલર નથી એમ નથી. તો દરેક પદાર્થ છે એનો ગુણ છે, તો એનું પ્રેણમન હોય હોય ને, અને એ ધર્મ એ મળીને આખવા એનું નામ છે. તો સર્વ પદાર્થો પોતાના દ્રવ્યમાં અંતર્મગ રહેલા પોતાના અનંત ધર્મો આવી ગયું. તે ધર્મમાં ફરીથી કોણ લઈ લેવા, ગુણ પર્યાય અને એની ધારી રાખેલો ભાવ, અને એ બધાના સમૂહ ના ચક્રને, ચક્રને, ચક્ર એટલે શું, ચક્ર એટલે સમૂહ. અહીંયા ચક્ર એટલે ઓલું રાઉન્ડ નહીં કાંઈ, અહીંયા ચક્ર એટલે શું, સમૂહ. એના ધર્મોના ચક્રને, સમૂહને ચુંબે છે એટલે કે એનાથી રહેલો છે, સ્પર્શે છે, ચુંબે છે. એટલે કોઈ પણ પદાર્થ, સર્વ પદાર્થની આ વાત છે, પોતાના દ્રવ્યમાં કન્ડિશન શું છે, પોતાના દ્રવ્યમાં હોય, પોતામાં ન હોય એને કાંઈ, એને ચુંબે, સ્પર્શે અથવા એના સહિત જ ન હોય, તો પોતામાં અંતર્મગ્ન રહેલા પોતાના અનંત ધર્મોના ચક્રને ચુંબે છે, સ્પર્શે છે. તો પણ એટલે આ ગુજરાતી ક્લાસ ન ચાલતા પણ આપણે થોડું અર્થ ખબર પડે, તો પણ કોને કહેવાય. આવી પરિસ્થિતિ પોતા માટેની છે પણ એટલા માટે બહારને ચુંબી લેશે એવું નથી. અહીંયા શું કીધું, તો પણ કહીને શું છે, આ તો પરિસ્થિતિ છે અને આવું હોવા છતાં એ બીજાને ચુંબી લેશે એવું, અને તો પણ તેઓ એટલે કોણ ધર્મો પદાર્થ. કારણ કે મૂળ કોની વાત ચાલે છે, પદાર્થ છે ને ઉપર, સર્વ પદાર્થ. સર્વ પદાર્થો પોતાના ધર્મો સહિત છે પણ તેથી કરીને તેઓ પરસ્પર જળ ચેતન અને ચેતન જળને એ એકબીજાને સ્પર્શ કરતા નથી, અડતા નથી, ચુંબતા નથી. કોઈ કે સાવ આવું માણસ ઉપર ખાવા પીવાની બધી મજા મરી જશે ને, માંડ માંડ એન્જોય કરતા હતા લાઈફ બધું. હવે કોઈ કે કેવી રસોઈ, તમારે શું કેવું, હું એને ચાખતો નથી એટલે મને કઈ ખબર, એમ જ કેવું પડશે ને, તો મજા આવતી ને. એમાં કે ઉનાળો આવે, કેરીની સિઝન આવે, આમ શરૂ કરીએ, તમે કહો અમે ખાતા નથી, આમાં ઢીલાટપ બોલો, તો કઈ લાઈફમાં કઈ શું રહે, એન્જોયમેન્ટ રહે ને વી, ને તો આ તો બધા ઢીલાટપ થઈને રહેશું જીવનમાં. તું ચેતન છો, ચેતનપણે તારે રહેવું છે કે જળ રૂપે તારે થવું છે. ક્યાંય પણ જો પર પદાર્થ ને તું એકત્વ સ્પર્શ તારો થશે, તું તારા ચેતનત્વને છોડી દઈશ તો તારો અભાવ થઈને તું જળ થઈ જાય. અરે તું અનાદિનો ચેતન, ચેતનપણે જ રહ્યો છે. ભલે જળનો સંયોગ હો પણ એ સંયોગનો ક્યારેય તારામાં પ્રવેશ થવાનો નથી, કારણ કે તું તારા આનંદ ધર્મોને ચુંબે છે, પર પદાર્થને ક્યારેય તું સ્પર્શતો, અડતો કે ચુંબતો એ નથી. તો એ તેઓ પરસ્પર એકબીજાને, ફરીથી આ વાત, ફરીથી જૈન દર્શનનું સ્પર્શ એટલે શું દુનિયા માને છે જુદી વાત છે. ફરીથી શબ્દો તો કોમન ઘણા જ હોઈ શકે, ચલો આપણે ઘણા બગાસું ખાધું એ તો શબ્દ બરોબર છે કે નહીં, અને પેટ ભરાણું ખાઈએ તો શું થાય, પેટ ભરાય કે નહીં, તો બગાસું ખાઈએ તો શું થાય પેટ ભરાય કે ન થાય. તમે જ કીધું ભાઈ, અરે ભાઈ આ શબ્દો પ્રયોગ હોય છે, ક્યાંય બધે એક જ શબ્દો એ માની, એમ અહીંયા બધે બારમાં જે સ્પર્શ છે એનો અર્થ એ લોકો જુદો માનીએ છે. અહીંયા જૈન દર્શન એ સ્પર્શની વાત, શબ્દો તે કોમન છે. ઘણી વાર કહે ને કર એટલે શું, ચલો આપણે કર એટલે શું કહે, હાથ થાય ને, તમને તો કર એટલે બીજું આવતું હશે, જો કે ગુજરાતીમાં હોય એટલે. ટેક્સ શું છે, કર એટલે શું છે, ટેક્સ છે કે નહીં, તો એક જ શબ્દ છે. હજી એક કર એટલે શું, ટુ ડુ કઈક કરતું, એ શબ્દ એક જ છે, ભાવ જુદા હોય. એમ કોઈ શબ્દ ચોરી લે એટલે ન માની લેવું. જૈન દર્શનના એ પોતાના સર્વજ્ઞથી સિદ્ધ થયેલા સિદ્ધાંતો છે. કોઈ અપૂર્ણ જ્ઞાનીના રાગીના નહીં, અપૂર્ણ જ્ઞાનીના પણ નથી. અને એ જ કે સ્પર્શ એટલે એકાકારપણું, અને એકાકારપણું નથી તો સમજવું નિકટતા છે, એકતા નથી. બે પદાર્થની શું થઈ શકે છે અને એનું નામ શું? એક ક્ષેત્રાગા સંબંધ કહો, સંયોગ સંબંધ કહો, નિકટતાનો કોઈ જ ના નથી. પણ નિકટતા છે એટલે એકત્વ થઈ જાય એવું ક્યાંય ન હોય. અને નિકટતા શબ્દ બેની ભિન્નતા સૂચવે છે. આ અમારો પાડોશી છે શબ્દ શું સૂચવે છે? નિકટતા સૂચવે છે, પણ બેની ભિન્નતા છે. બેના ઘર જુદા હશે કે નહીં, એમ દરેક પદાર્થ બીજા પદાર્થ સાથે, મારી જેવો સજાતી હોય કે વિજાતી હોય એ સાથે મારે શું છે? નિકટતા છે, સંયોગ સંબંધ છે, પણ ક્યારે એની સાથે એકમેકપણું એકત્વપણું છે જ નહીં. તો જગતમાં અનંત પદાર્થો અનંતપણે સિદ્ધ નહીં થાય. આપણે ખરેખર એ ગુરુદેવસિંહની વાણીમાં એ જે ગુરુદેવસિંહ જયારે સિદ્ધાંતો કહેતા ત્યારે આપણને શું થઈ જવા જોઈએ, જેને શું તમે કે માઇન્ડમાં રજીસ્ટર થઈ જવા જોઈએ. ગુરુદેવસિંહ ઘણી વાર આ શબ્દો પ્રયોગ, જગતમાં કેટલા પદાર્થો છે સંખ્યાએ, જાતિએ કેટલા છે? છ. સંખ્યાએ કેટલા છે? આનંદ. એ તો બરોબર છે. તો અનંત પદાર્થ અનંતપણે ક્યારે સિદ્ધ થશે? કે અનંત અનંતપણે રહીને, એકબીજાથી ભિન્ન ભિન્નપણે રહીને પણ મેં તો જગતમાં અનંતતા સિદ્ધ થશે. તો અનંત પદાર્થો અનંતપણે રહીને, એકબીજાથી ભિન્નપણે રહીને પરમે છે, એનું નામ તો વિશ્વ છે. બહુ જ આપણને આપણી સાધનામાં અત્યંત સહાયભૂત થાય એવા બધા સિદ્ધાંત. એમ ન સમજ્યું કે હવે બે દ્રવ્યની ભિન્નતા તો બધું કેવી થઈ ગયા, વી ઓલરેડી સ્ટેજ આપણે ઓળંગી દીધું ને, આપણે બહુ એવો ને એવો અભિપ્રાય હજી અંદરમાં પડ્યો છે, છુપાયેલો છે. ગુજરાતીમાં કહીએ, બહારનો ચોર તો પકડાશે, ઘરનો ચોર ન પકડાય. એમ આ મિથ્યા અભિપ્રાય ઘરનો શું છે? આપણને પકડાતો નથી. આપણે માની લઈએ છીએ એ કે આપણને બધી ખબર પડી ગઈ ને શું છે, છુપો ચોર છે. ક્યાંક ને ક્યાંક અભિપ્રાયની આ બધી વિપરીતતાઓ તો બધી પડેલી છે. તો અહીંયા કે તેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી. આહા, ભગવાન આત્મા પોતાની શક્તિઓને તથા પર્યાયોને સ્પર્શે. આવી ગયો આપણે જે વાત હતી, ગુણ પર્યાય અને ધર્મ ત્રણેય લઈ અહીંયા બે. એ ગુરુદેશી આહા ને એ વાત આપણે ઘણું રેગ્યુલર સાંભળે. આ એ શું હશે? આમ એક સામાન્ય બધી શેનો આનંદ, શેનો આનંદ? એમના આહા શબ્દોમાં પણ એમના આનંદની વેદનની એ સાક્ષી પૂરે છે. એમને તત્વનો અનુભવ તો છે, પણ એ વસ્તુ સ્વરૂપને કહેવામાં પણ એમને અંદરનું તત્વ ઘૂંટાય છે. એમના સૌ ખાલી એ તો આપણા પરમ સદભાગ્ય કે એમનું ઘૂંટણ શબ્દરૂપે બહાર આવ્યું. બાકી એમનું પ્રવચન એમનું વ્યાખ્યાન જગત માટે એમ નથી, પોતાનું અંતરના ઘૂંટણ માટે, ઘોલન માટે છે. અને એ ઘોલનમાં પોતાનું તત્વ ઘૂંટાતું હતું એના એક આહલાદ રૂપે આપણને પણ એક કોઈક નવું સારી વસ્તુ આ તો સહજપણે મોઢામાં શું નીકળે, આહ એમ. અને દુઃખમાં હશે અરે રે, એક સહજતા છે. અંદરના ભાવોને વ્યક્ત કરવાના શું છે? સહજ શબ્દો છે. એમ અંદરમાંથી જે એ તત્વ ઘૂંટાતું વેદન રૂપે તો ચાલુ જ છે એમની, પણ એ તત્વના ઘૂંટાણમાંથી જે આહલાદ રૂપે આ એક શબ્દો છે એમને એમ ન સમજો કે આ ને એટલે કાણી શું છે, એ નથી, અંદરના ઘૂંટણનો એક આહલાદ છે. તો આહા, ભગવાન આત્મા પોતાની શક્તિઓને તથા પર્યાયોને સ્પર્શે. શક્તિ એટલે શું? ગુણ. અને એની પર્યાયોને સ્પર્શે, પણ પરમાણુ આદિને કે તેની પર્યાયને સ્પર્શતો નથી. બીજા તો ચાર અરૂપી છે એની સાથે ને, મુખ્યતા તો બે કોની સાથે ચાલે છે? જીવ અને પૂતગલની. તો એ પરમાણુ આદિને કે તેની પર્યાય, પરમાણુ દ્રવ્ય લ્યો, પરમાણુના ગુણ લ્યો, કે એની પર્યાયને ક્યારે સ્પર્શો? આ બધું કામ નકામું બધું સાવ. આટલો બધો સ્વાદ લીધો, આટલો બધો સ્પર્શ કર્યો, આટલું સુગંધ નહીં, આમ દુર્ગંધ આવે તો રૂમાલ ક્યાં જાય, બરોબર ને? એનું પણ એક વિચારવા જેવું છે. ચાલ એક માની લઈએ, બહુ દુર્ગંધ આવે છે તો આપણે શું થાય? આપણને ગ્લાની, ગ્લાની શબ્દ આવે છે ને, શું છે એનો અર્થ શું? ચલો નથી ગમતું, ગ્લાની તિરસ્કાર થાય, એનો અર્થ શું છે? જીવનમાં વિચારવું છે જ્ઞાનનો ક્યારેય નિષેધ ન કરવો. અત્યારના કોઈ પૂદગલ પરમાણુની દુર્ગંધ રૂપની પર્યાય છે, મારું ખરેખર જ્ઞાનનું જ્ઞેય છે એ ક્યારેય દુર્ગંધ છે એટલે તિરસ્કાર કરવા યોગ્ય નથી. આપણને એમ લાગે એવું નથી, એ તો આમાં નો એક સહન થાય ન થાય એક જુદીની વાત છે, પણ ક્યારે પણ દુર્ગંધનું જ્ઞાન કેવું હશે? દુર્ગંધમય કે સુગંધમય? દુર્ગંધનું જ્ઞાન દુર્ગંધમય હોય કે સુગંધમય હોય? તો પછી સુકામ મને એના પ્રત્યે ગ્લાની કે તિરસ્કાર? શું છે? આવી બધી વાતો આપણે વિચારતા નથી, તરત જ આપણને ના મારે એવું નથી જેવું, મારે એવું સૂંઘવું નથી, અને એના બદલે મને તો ખાવાનું જોવે તો સાથે કેવું જોઈએ? કેવું જોઈએ? સ્વાદ તો છે, સાથે શું જોવે? સ્પર્શ માટે શું જોવે? ગરમ ગરમ જોવે નહીં, ગરમ જ જોવે ને? દાળ આટલી બધી નહીં પીરસવાની, એક એક ચમચો સેના ઉપરથી ગેસમાંથી ઉકળતું, એમાંથી એક રસના સ્વાદની પાછળ આપણે કેટલા વિષયોને કરીએ નિર્થકપણે. કલર કાંઈ એની સાથે સંબંધ નથી, પણ કલર તો આવો જ જોવે ને, એમાં એલચી તો નાખવી, સુગંધ તો. પાંચ ઇન્દ્રિય તરફ કેવા તણાઈ ગયા છે અહીંયા કે છે એ પ્રશ્ન. એ જેને એ પરમાણુને તું તો કોઈ સ્પર્શતો જ નથી, તો પછી આ બધા શેનું છે? તો એ કે તેની પર્યાયને સ્પર્શતો જ નથી. ક્યારે પણ એક જ્ઞેય તરફના તિરસ્કાર ન હોય એનું પ્રણમન છે. એમાં શું છે? જે એમાં આપણી કલ્પના એક માની લીધું કે દુર્ગંધી કેવી છે? ખરાબ છે. અને સુગંધ કેવી છે? એમને માન્યું કે દુર્ગંધથી જ આપણને શું થાય છે? મૂંઝવણ થાય ને ઘણી વાર દુર્ગંધ. એવી જ રીતે ક્યારે પણ એક્સેસ પરફ્યુમ હશે તો એની પણ એવું જ થશે, બે સરખું જ છે. તો એકમાં રાગ કરીએ છીએ ને એકમાં શું કરીએ છીએ? અરે કોઈ પણ પરમાણુ પ્રણમન છે, એક ભૂમિકાનો વિકલ્પ જુદી હશે, પણ ઘણી વાર તિરસ્કાર એકદમ છે. ક્યારે પણ એક જ્ઞાન, કારણ કે જ્ઞાનના જ્ઞેય તરીકે ક્યાં સ્વીકાર્યું છે? કાંઈ આપણે મને મારી અનુકૂળતા એ જ મારા જીવનની સફળતા. આપણે જીવનની સફળતા શું માનીએ? બધી મને શું હોય છે? મારા ઈચ્છા પ્રમાણે અનુકૂળ સામગ્રી મળે. અરે અનુકૂળ કહે પ્રતિકૂળ કહે યે જૂઠી મન કી વૃત્તિ. પૂજા તો બહુ જ બોલી લઈએ બધું જે, પણ અંદરમાં અભિપ્રાય હજી એવો કેવો ગુજરાતીમાં શું કહેવાય? આટલી વાર સાંભળ્યું છે તો પણ અભિપ્રાય કેવો છે? અકબંધ ગુજરાતીમાં એને શું કહે? એવો ને એવો અકબંધ છે. અહીંયા પરમાણુ આદિને સ્પર્શતો નથી. જ્ઞાયક આત્મા પોતાના અનંત ગુણ સ્વભાવને અને તેની નિર્મળ પર્યાયને ચુંબે છે. ઓલું આવી ગયું કે પરમાણુને નથી તો સામે કેવો આત્મા કેવો લીધો? જ્ઞાયક આત્મા. કોનો આત્મા? જ્ઞાયક આત્મા કોનો? એક એક ગુણ સ્વભાવથી જો આપણે શરૂ કરશું ને, બધાથી આપણી ભેદનાની ધારા થઈ જશે. કયો ગુણ? જ્ઞાયક. પણ જાણનાર તત્વને શું ઇષ્ટ હોય, શું અનિષ્ટ હોય, શું અનુકૂળ હોય, શું પ્રતિકૂળ હોય, કેવળ જ્ઞાની પરમાત્માને જગતમાં કયું અનુકૂળ હશે કે જ્યાં બધું સરસ બધું હશે, અને જ્યાં કાદવ ગંદકી દુર્ગંધ કચરો બધું, એ બધું એમના માટે શું હશે? જ્ઞેય પણ જ્ઞેય બે પ્રકારના હોય ને, એક સારા ને ખરાબ, એક દુર્ગંધ ને એક સુગંધમાં. એ વિચારી લઉં, એક જ્ઞાયક કેવળ જ્ઞાનને પ્રાપ્ત પરમાત્મા છે એમ હું પણ એક કેવો છું? જ્ઞાયક છું. મારા માટે કોઈ પણ સંયોગ અનુકૂળ કે પ્રતિકૂળ કે ઇષ્ટ કે અનિષ્ટ નથી એવો જો અભિપ્રાય થશે તો આ રાગ દ્વેષને ઉત્પત્તિના કારણ ક્યાં રહેશે? પછી તો આ આખો પ્રયાસ ગુરદેસી આ બોલ ભલે બે દ્રવ્યની ભિન્નતા પણ એના દ્વારા અંતે શું થાય છે, ક્યાં પહોંચ્યું, રાગ દ્વેષ છૂટે, એના માટેનો એનો વિસ્તાર છે પછી.